को कर नमन करो महान यह काज आत्म ज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र, भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक्रिया ना काले अने विकल्पो ना वहता प्रवाह ना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व। आ देह नी कोई पण क्रिया मा के विकल्पो ना वहता प्रवाह मा क्याय मळ्यु नथी, भळ्यु नथी एवो शुद्ध चैतन्य तत्व हूँ छु। प्रति समय पोतानी चैतन्य सत्ता नो बोध आत्म जागृति ए धर्म छे। चैतन्य तत्वनी जागृति प्रगट थताज देह होवा छता देहातीत दशा प्रगट थाई छे। देह होवा छता देहातीत दशा ज नहीं, विकल्प होवा छता विकल्पातीत दशा प्रगट थाई छे। सम्यक दर्शन प्रगट थता चैतन्य तत्व श्रद्धा मा टंकोत किरण थई जता ज्ञानी पर पदार्थों ने पोताना मानता नहीं। शरीर पण पर पदार्थ छे अने शरीर ने पण ज्ञानी पोतानु मानता नथी, एवी ज रीते जेवी रीते अन्य पर पदार्थो ने पोताना मानता नथी। पण बारी खुली होय अने खुली बारी मा आंगळी आवी जाय अने लोही निकले तो ज्ञानी ना मुखे थी चीस निकली जाय छे। એ જે ચીસ નીકળી છે એ જ્ઞાની ભલે શરીર ને પોતાનું નથી માનતા, તેમ છતાંય તે હજુ આ દેહ નો જે રાગ છે એ રાગ નું પરિણામ છે કે ચીસ પણ નીકળે છે અને જ્ઞાની ને દુઃખ પણ થાય છે, દુઃખ પણ થાય છે। પણ જ્ઞાની ની દશા અજ્ઞાની થી કઈક અલગ છે। જયારે આંગળી કપાઈ છે ત્યારે જ્ઞાની ને જાગૃતિ છે કે આંગળી જ્યાં કપાણી છે ત્યાં મારી સત્તા નથી અને હું જ્યાં છું ત્યાં કઈ કપાણું નથી। અને જેમ જ્યાં આંગળી કપાણી છે એ સામેની પાર્ટીમાં એ બીજાના પક્ષમાં છે એ અહીંયા નથી, એવી જ રીતે આંગળી કપાતા જે દુઃખ થઈ રહ્યું છે એ દુઃખને પણ જ્ઞાની એટલું જ પારકું દૂરનું ન્યારું જાણે છે કે આ દુઃખ પણ મારામાં નથી। જેવી રીતે મને આખા જગતના પદાર્થો મારા જ્ઞાનમાં જણાઈ રહ્યા છે પણ એ પદાર્થો એ મારા જ્ઞાનમાં પ્રવિષ્ટ થતા નથી, એવી જ રીતે આ દુઃખ પણ મને મારા જ્ઞાનમાં જણાઈ રહ્યું છે પણ દુઃખ મારા જ્ઞાનમાં પ્રવિષ્ટ થતું નથી। એ શ્રદ્ધાના બળે જ્ઞાની દુઃખના કાળે પણ સુખી છે, કારણ કે દુઃખને પોતાનું સ્વરૂપ માનતા નથી। એ શ્રદ્ધાના બળે દુઃખમાં એકત્વ ન હોવાથી જ્ઞાની શ્રદ્ધાની અપેક્ષાએ સુખી છે। પરમ કૃપાળુ દેવની આજે અણમોલ રચના ચર્ચા ચાલે છે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાશિ રહો। બીજાના મૃત્યુને દેખીને જે પોતાના મૃત્યુને દેખી લે છે એવા જીવને ક્ષણિકનો બોધ થયો છે, તેથી કહ્યું કે પ્રત્યેક પ્રાણીના મૃત્યુની ઘટનાના સમાચાર મારા મરણનો સંકેત છે। જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે। જે પરમાણુઓ અત્યારે વર્તમાનમાં અહીંયા બંધાઈ રહ્યા છે એક સાથે, તે પરમાણુઓનું સંયોજન થયું છે તેથી તે પરમાણુઓનું વિસંયોજન પણ થવાનું છે, પણ સંયોજન અને વિસંયોજન એ સ્વરૂપને જાણતા હોવા છતાંય અજ્ઞાની ચેતતા નથી અને અંતરમાંથી એવો જે ભેદ જ્ઞાનનો અંતરથી જે પ્રવાહ એવો વહેવો જોઈએ એવો વહેતો નથી। ખરેખર એવું છે કે જેવી રીતે ભેદ જ્ઞાન આ દેહના પરમાણુઓથી થાય, પર દ્રવ્યોથી ભેદ જ્ઞાન વર્તે, અંતરમાંથી તે જ્ઞાનનો એવો પ્રવાહ વહે છે। હું જયારે નાનો હતો 7 વર્ષનો હતો ત્યારે જ ગામમાં પડોશમાં કોઈનું મરણ થયું હતું, એક ભાઈની પત્નીનું મરણ થયું હતું અને જે ભાઈની પત્નીનું મરણ થયું હતું એ બહુ રડતા અને આજુબાજુ બીજા ઘણા બધા લોકો હતા પણ એક ભાઈ ત્યાં આવ્યા અને એણે જેની પત્ની મરી ગઈ હતી એ ભાઈના ખંભા ઉપર હાથ રાખીને કહ્યું કે રડો નહીં, મરવાનું તો બધાને એક દિવસ છે અને આત્મા તો આમ પણ અમર છે, તમે દુઃખી શા માટે થઈ રહ્યા છો। હું પણ ત્યાં ઉભો હતો અને ત્યારે જયારે મેં એમની વાત સાંભળી મને એમ લાગ્યું કે આ કોઈ જ્ઞાની આવ્યા લાગે છે, કારણ કે એમની વાત ઉપરથી એવું લાગતું હતું કે આત્મા અમર છે પણ પેલા ભાઈ ચૂપ જ નતા થતા। એનું કારણ છે કારણ કે પેલા જે ભાઈ રડતા હતા એ કોઈ આત્મા સાથે લગ્ન કરીને લાવ્યા નતા, એ શરીર સાથે લગ્ન કરીને પત્નીને લાવ્યા હતા અને શરીર હમણાં રાખ થવાનું છે એટલે ચૂપ નહીં થાય કારણ કે એમાં એનો મોહ પડ્યો છે। આ ઘટના તો ત્યાં જ પૂરી થઈ, પણ એ ઘટના ઘટ્યાના 2 મહિના પછી એ વ્યક્તિ કે જેને હું જ્ઞાની સમજતો હતો એના ઘરે જ એની પત્નીનું મરણ થયું અને પત્નીનું મરણ થયું અને એ રડતા હતા અને ત્યારે હું ગયો અને મેં એના ખંભા ઉપર હાથ રાખ્યો. સાતમા વર્ષે મેં એમને કહ્યું કે આત્મા તો અમર છે, ત્યારે એને જોરથી ધક્કો માર્યો, ધક્કો મારી મને દિવાલમાં ફેંકી દીધો. અને એ ભીડમાં કોઈને દેખાયું નહીં કે એને મને જોરથી એવી રીતે અહીંયા કોણી મારીને એવો ધક્કો માર્યો છે જે કોઈને દેખાણો નથી. મને એમ થયું કે આ વ્યક્તિ તો તે દિવસે જ્ઞાની બનતા હતા, આજે એમનું જ્ઞાન ક્યાં જતું રહ્યું? પણ એક વાત મને સમજાણી કે ત્યારે કેવી કેવી વાતો અંદરથી એમને નીકળતી હતી કે આત્મા તો અમર છે. એનું એક જ કારણ હતું, કારણ કે જ્યાં ઘટના ઘટી હતી એ પાડોશીને ત્યાં ઘટી હતી, ત્યાં ડિસ્ટન્સ હતું અને અહીંયા એને પોતાનું માન્યું છે. અને જ્યારે તમે કોઈ ઘટનાને એક ડિસ્ટન્સ રાખીને દેખો છો ત્યારે તમારી અંદરથી જ્ઞાન, નવું નવું જ્ઞાન ને બોધ, મીઠી મીઠી ધર્મની વાતો પ્રગટ થાય છે. અંદરથી જ્ઞાન નવું નવું ઉદભવે છે જ્યારે તમે ડિસ્ટન્સ રાખીને દેખો ત્યારે. અને જ્ઞાનીઓને કેમ નાની ઉંમરમાં જ જ્ઞાન થવા લાગે એનું કારણ એ કે જ્ઞાનીઓને આ દેહથી હવે ડિસ્ટન્સ રાખીને દેહને દેખે છે. જેટલું તમે આ દેહને ડિસ્ટન્સ રાખીને દૂરથી દેખો છો, પોતાનું નથી દેખતા અને પારખું દેખો છો, અંદરથી જ્ઞાન પ્રગટ થવા લાગે છે. એટલા માટે તે આ જગતની અનિત્યતાનો જે બોધ છે, અનિત્યતાના બોધના બળે તે નિત્યતાની યાત્રા પ્રારંભ થાય છે. તેથી પ્રતિ સમય આ જાગૃતિ રહે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત ઘણું બધું થયું છે. ક્ષણે ક્ષણે આ પુણ્યના ઉદયો વ્યતીત થઈ રહ્યા છે. આ પુણ્યની પોટલી ક્ષણે ક્ષણે ખાલી થઈ રહી છે, એનો એક ક્ષણ પણ વિચાર નથી. આ સ્થિતિ એવી નથી કે જેવી રીતે દુકાનમાં તમે ગયા અને ધન તમે આપ્યું અને દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદી લીધી, એવી રીતે આ દુનિયાની વસ્તુ આપણને પ્રાપ્ત થઈ નથી. જેમ એક સાડી તમે દુકાનમાંથી લઈને આવ્યા અને એ સાડી $100 સાડી છે, તમે $100 આપીને આવ્યા, હવે સાડી હંમેશા માટે તમારી થઈ ગઈ. હવે સાડી તમારી પાસે રહે એના માટે તમારે બીજી વાર $100 ચૂકવવાની જરૂર નથી. એક વાર તમે $100 ચૂક્યા અને સાડી તમારી પાસે આવી, પણ કર્મની થિયરી કઈ અલગ છે. કર્મની થિયરી એ છે કે એ સાડી તમારી સાથે જેટલો સમય રહેશે એટલા સમય તમારા આત્મામાંથી પુણ્યના કર્મ ખાલી થશે. નિરંતર પુણ્ય ઉદયમાં આવીને ખર્ચાતું રહેશે. એટલા માટે કે $100 સાડી તમે પણ ખરીદી અને તમારા મિત્રએ પણ ખરીદી. એ મિત્રએ જે ખરીદી એની સાડી કઈક એવું થયું, ક્યાંક ફસાઈ ગઈ કે ત્યાં ફાટી ગઈ, ને તમારી સાડી 5 વર્ષ થકી એની સાડી 5 મહિનામાં તે ખરાબ થઈ ગઈ. $100 આપવાથી સાડી પોતાની પાસે રહેતી હોય તો બેની પાસે એક સરખી રહેવી જોઈએ. પણ કર્મના ઉદયનું સ્વરૂપ એવું છે કે જેના કારણે એ સાડી પોતાની પાસે રહી છે. સાડી જ નહીં, જે પણ પદાર્થો આપણને પ્રાપ્ત થયા છે આ નિરંતર પુણ્ય એના પાછળ ખર્ચાઈ રહ્યું છે. અને એટલા માટે જ તે અજ્ઞાની એવું સમાધાન કરી શકે કે એકવાર સાડી મારી પાસે આવી અને પુણ્ય ખર્ચાઈ ગયું, હવે આવી તો ગઈ જ છે તો ભલે રહી હંમેશા માટે, કે નહીં એ નિરંતર ખર્ચી રહી છે તમારા પુણ્યને. એટલા માટે જ જ્ઞાનીઓએ પરિગ્રહને ત્યાગવાનો ઉપદેશ આપ્યો છે કે જ્યારથી તમે ત્યાગ્યું ત્યારથી હવે એવા પુણ્ય તમારા ખર્ચાતા બંધ થઈ ગયા. તમે વ્યર્થમાં તમારા પુણ્યને વેડફતા હતા અને એ આ જગતનું પરિણમન એ તમારા પુણ્યના ઉદયના નિમિત્તથી. એક વ્યક્તિ અહીંયા અમેરિકામાં એ પોતે પોતાના બંગલામાં છે અને એની બાજુમાં જ તમારો બંગલો છે અને તમે ભારતમાં છો. અહીંયા ધરતીકંપ થયો અને તમારા બંગલાને કંઈ ન થયું અને પાડોશીનો બંગલો જેમાં એ પોતે હાજર હતા ઘરનું ધ્યાન કરવા રાખવા માટે, બંગલો પડી ગયો. તમારા હાજરીથી એ બંગલો ટકતો નથી, પણ તમારું ભારતમાં બેઠા બેઠા પુણ્ય ઉદયમાં હતું કે એ બંગલો અહીંયા ન પડે. અને એ પાડોશીનું પુણ્ય એવું હતું નહીં અને હતું એ પણ એ પૂરું થવાની તૈયારીમાં કે એનું પુણ્ય પૂરું થયું ને બંગલો પડી ગયો. આ સ્વરૂપ બહુ સમજવા જેવું છે. કોઈ પણ વસ્તુ જયારે આપણી પાસે આવે છે ને આપણી થી દૂર જાય છે, દૂર જાય છે. જેમ કે તમને એક ફોન મળ્યો છે, એ ફોન તમને પ્રાપ્ત થયો, એ ફોન હવે તમારાથી દૂર ગયો, ચોરાઈ ગયો. કે પાપના ઉદય ચાલુ થયા કે જો આ ફોન ચોરાઈ ગયો. પાપના ઉદય ચાલુ નથી થયા, પુણ્યના જેટલા ઉદય હતા એ પૂરા થઈ ગયા. પાપના ઉદયને ભેળવવાની જોડવાની કોઈ જરૂર નથી. કોઈ પાપના ઉદય ચાલુ નથી થયા. વસ્તુ હતી આપણી પાસે, એ ખર્ચાઈ રહ્યું હતું, પુણ્ય પુણ્યની પોટલી ખાલી થઈને વસ્તુ દૂર ગઈ. આ મનુષ્યનો ભાવ પણ એવો છે, જે પ્રાપ્ત થયો છે અમૂલ્ય ભાવ પ્રાપ્ત થયો છે, ક્ષણે ક્ષણે એ વેડફાઈ થયો છે. હવે જાગૃતિ વર્તે એવી એક દશા પ્રગટ થાય. અહિયાં તે એવી અનિત્યતાની અસારતાનો બોધ, કે એ બોધ થતા તે જાણે લાખો કરોડો વર્ષોથી કોઈ વ્યક્તિ ઊંઘી રહી ને જાગી, એવી રીતે અનંત કાળથી પોતે દેહના પરમાણુમાં જ હું પણ કરનારો આત્મા ત્યારે જાગૃત થાય છે, ત્યારે હું ચૈતન્ય તત્વ છું એવું પોતા પણ સ્થાપિત થાય છે. ઇબ્રાહીમના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. કોઈ ફકીર એની પાસે આવે છે અને કહે છે કે આ મહેલ, એ મહેલ ને મહેલ તરીકે નથી દેખતી, એ મહેલ ને મહેલ તરીકે નથી દેખતી, દુનિયા દેખે છે આ મહેલ છે. ફકીર કહે છે કે આ ધર્મશાળા કોની છે? ઇબ્રાહીમ સમ્રાટ છે, ઇબ્રાહીમ ને પૂછે છે કે આ ધર્મશાળા કોની છે? ઇબ્રાહીમે કહ્યું આ ધર્મશાળા નથી, આ મહેલ છે, આ મારો મહેલ છે, હું રાજા છું. ફકીરે કહ્યું હું થોડા વર્ષો પહેલા અહીંયા આવ્યો હતો ત્યારે કોઈ બીજી વ્યક્તિ હતી જે કહેતી હતી કે હું આનો માલિક છું. ઇબ્રાહીમે કહ્યું એ મારા પિતા હતા. હું એના પેલા પણ આવ્યો તો કોઈ કે તું આ મારું, તો કે મારા દાદા હતા. ક્યારેક દાદા કહેતા હતા કે આ મારું છે, ક્યારેક પિતા કહેતા હતા મારું છે, આજે તું કહી રહ્યો છે. અને જેમાં રહેનારો બદલાઈ જતો હોય અને નવો રહેનારો આવતો હોય એને મહેલ કેવી રીતે કહું? એને હું ધર્મશાળા કહીશ. એ દિવસ આખરી દિવસ હતો, એ દિવસે ઇબ્રાહીમે એ મહેલ છોડ્યો અને ફકીર ને કહ્યું જો ધર્મશાળા જો આ છે તો હવે તમે રહો ધર્મશાળામાં, હું નીકળ્યો, મારો સમય પૂરો થઈ ગયો. ઇબ્રાહીમ નીકળી જાય છે, પોતે ફકીર બની જાય છે. ઇબ્રાહીમના જીવનમાં એવું થયું કે કોઈ એક વ્યક્તિએ ત્રણ રસ્તા હતા, ત્યાં ત્રણ રસ્તામાં ઇબ્રાહીમને પ્રશ્ન પૂછ્યો. ત્રણ રસ્તા એવા હતા કે એક રસ્તો સીધો જતો હતો અને આગળ જતા જ રોકાઈ જતો હતો, ત્યાં આગળ જતા બે રસ્તા આવતા હતા, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. એ વ્યક્તિએ ઇબ્રાહીમને પૂછ્યું કે આગળ જતા જે બે રસ્તા છે એ બે રસ્તામાં એક રસ્તો શમશાન તરફ જઈ રહ્યો છે, બીજો રસ્તો જે છે એ વસ્તી તરફ જઈ રહ્યો છે, તો કયો રસ્તો વસ્તી તરફ જાય છે તમે મને બતાવો, મારે વસ્તી તરફ જવું છે. ઇબ્રાહીમે કહ્યું જે જમણી બાજુનો રસ્તો છે એ વસ્તી તરફ જાય છે અને ડાબી બાજુનો રસ્તો એ શમશાન તરફ જાય છે. એ વ્યક્તિ જમણી બાજુ જાય છે, જમણી બાજુ જાય છે અને આગળ જતા તે શમશાન મળે છે, કોઈ વસ્તી નથી, કોઈ લોકો નથી. એને ગુસ્સો આવ્યો કે આ વ્યક્તિને રસ્તાની ખબર નથી તો રસ્તો મને કેમ બતાવ્યો? એને પાછું ઇબ્રાહીમ ને આવીને કહ્યું કે રસ્તાની ખબર નથી તો રસ્તો મને બતાવ્યો કે. ઇબ્રાહીમ કહે છે મારો જવાબ બરાબર હતો, તમે પૂછ્યું કે વસ્તી કઈ બાજુ છે અને સ્મશાન કઈ બાજુ છે. ખરેખર ઇબ્રાહીમે એવું કર્યું હતું કે જ્યાં લોકો રહેતા હતા એને સ્મશાન કહ્યું હતું અને જ્યાં સ્મશાન હતું એને વસ્તી કહી હતી. ઇબ્રાહીમે કહ્યું કે ખરેખર જે સ્મશાન તમે કહો છો એ સ્મશાન નથી, એ વસ્તી છે, એ ખરેખર વસ્તી છે. એટલા માટે કે ત્યાં જે ગયા છે ત્યાં ગયા પછી વસી ગયા, ત્યાંથી ક્યાંય ગયા નથી, એ ખરેખર એ વસ્તી છે. અને જેને તમે સ્મશાન કહો છો ત્યાં માણસ બેહોશીમાં બેહોશીમાં જીવી રહ્યો છે, અને બેહોશ જે હોય એ મળદા હોય અને મળદા જ્યાં હોય એ સ્મશાન છે. જ્યાં સુધી તમે પોતાના સ્વરૂપને ઓળખતા નથી ત્યાં સુધી આ સ્મશાન છે. સ્વરૂપને ઓળખે, જાગૃતિ એવી પ્રગટ થાય જ્ઞાનીને ઊંઘના કાળે ચાલતા ફરતા ઉઠતા બેસતા એવી જાગૃતિ રહે છે. જાગૃતિથી ધર્મની શરૂઆત થાય છે. તમે ગમે એટલી ક્રિયાકાંડ કરો, ગમે એટલા તમે ભૂખ્યા રહો, ઉપવાસ કરો, વ્રત કરો, તપ કરો, ને પરિગ્રહને પણ ત્યાગીને નગ્ન થઈને ઉભા રહી જાઓ પણ કઈ ન થાય. કારણ કે અંદરની જે વૃત્તિ છે પરથી ઉદાસીન થઈ અને પોતાના સ્વરૂપના અંતરમાં સ્થિર થઈ જે જાગૃતિ પ્રગટ થવી જોઈએ એ તો હજુ થઈ જ નથી. એટલા માટે જ પેલા એમ માનતા હતા કે હું વસ્તુને ભોગવું છું, અને હવે એમ માને છે કે મેં વસ્તુને છોડી દીધી છે. પેલા મારી પાસે આટલી વસ્તુ હતી અને હવે મેં છોડી દીધી છે, એનો મતલબ કે પેલા એ મારી હતી. જે વસ્તુના માલિક આપણે પોતાને કહીએ છીએ કે હું આનો માલિક છું, આપણે એના માલિક નથી હોતા, આપણે એના ગુલામ હોઈએ છીએ. ઘરમાંથી બહાર નીકળવું છે, ચાવી મળતી નથી, આપણે અડધો કલાકથી ચાવીને શોધી રહ્યા છીએ, અને આપણે કહીએ છીએ કે આ ઘરનો માલિક હું છું. ઘરના માલિક નથી, ઘરના ગુલામ છે, કારણ કે બહાર જવું છે, જઈ શકતા નથી, ચાવી મળતી નથી. માલિક તો ખરા ત્યારે થયા કે હવે એ ઘર ગમે એવું છૂટું મૂકી દો તો પણ તમને કઈ નથી થતું, એ ખરા માલિક બન્યા. જે પોતાને માલિક કે છે માલિક નથી, ગુલામ છે. આપણે માનીએ છીએ કે હું ઘરમાં રહું છું પણ ખરેખર આપણે ઘરમાં નથી રહેતા, ઘર આપણી અંદર રહે છે. એટલે દિવસ કે રાત જ્યાં પણ હોઈએ આપણી અંદર ઘરનો વાસ છે, આપણે ઘરમાં નથી રહેતા. જાગૃતિ કઈ જયારે સુધીમાં આ અંતરમાંથી અંતરમાં અહીંયા પડેલું ઘર નીકળે નહીં, અહીંયા પડેલો પરિગ્રહ ને અહીંયા રહેલું શરીર છૂટે નહીં, ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી. કારણ કે ત્યાં સુધી જાગૃતિ નથી. મને એક ફકીરના જીવનની ઘટના સ્મરણમાં આવી રહી છે. એક રાજાનો મિત્ર, નાનપણનો લંગોટિયો યાર, જે ફકીર બની ગયો. રાજાને સમાચાર મળ્યા કે મારો મિત્ર જે ફકીર બની ગયો છે આજે મારા રાજ્યમાં પ્રવેશ કરવાનો છે. રાજાએ એ મિત્રનું સ્વાગત કરવા ફૂલોથી અને દીપકોથી રસ્તા સજાવ્યા, એવા રસ્તા સજાવડાવ્યા અને ગાલીચા પથરાવડાવ્યા કે મારો બાળપણનો મિત્ર મને મળવા માટે મારા રાજ્યમાં અહીંયા પ્રવેશ કરી રહ્યો છે, ફકીર થઈ ગયો છે. મિત્ર રાજ્યમાં પ્રવેશ કરે અને રાજા પણ કઈ બહાર ગયા હતા અને મિત્રનું આવવાનું થઈ ગયું, રાજા અને એ ફકીર બંને રસ્તા ઉપર જ મળી ગયા. રાજાએ ફકીરને જોઈને તે ચોકી ગયા, કારણ કે ફકીરના જે કપડાં હતા એ કાદવ કીચડવાળા હતા. ફકીરે રાજાની સામે ત્રાસી નજરે જોયું. રાજાએ ફકીરને કહ્યું કે વરસાદ નથી, રસ્તામાં ક્યાંય કાદવ કીચડ નથી, આ કપડાં આટલા બધા ગંદા કેમ થયા છે? ફકીર કહે છે આ ફૂલો અને દીપકોથી જે આ રાજ્યને શણગાર્યું છે આ ગાલીચાઓથી જે આ રાજ્યને શણગાર્યું છે, મને સમજ નથી પડતી કે તું તારી અમીરી બતાવવા માંગે છે, તું તારી મોટાઈ બતાવવા માંગે છે. તું તારી અમીરી જો આ રીતે બતાવવા માંગે તો મારે મારી ફકીરી બતાવવી કે નહીં? હું જાણી જોઈને કીચડ વાળા કરીને લાવ્યો છું. રાજા એ ફકીર ને ગળે લાગી ગયા અને કહ્યું કે તું મારો નાનપણનો લંગોટિયો યાર જ છો, કોઈ ફરક નથી, હજુ પણ એવો ને એવો જ રહ્યો. મેં તો વિચાર્યું તું કે કઈ તારામાં ઉન્નતિ થઈ હશે, વિકાસ થયો હશે, પણ તારું તો પતન જ થયું. કારણ કે ખરો ત્યાગી છે એ શરીરને શણગારવામાં નથી પડ્યો તો શરીરને ગંદુ કરવામાં પણ એને રસ નથી રહ્યો. એ માત્ર પાડોશી બનીને દૂર બેસી ગયો છે એ શરીરથી. એ શરીરને એવો અત્યંત દૂરથી ખાલી સત્તા પડેલી છે શરીરની, એવા રૂપે દેખે છે. ન તો રંગ રોગો રંગો છે, ન તો એને કઈ કરવું છે, કશું જ નહીં. કારણ કે છૂપો રસ ક્યાંક ને ક્યાંક રહી જાય છે. કુંભના મેળામાં એવા ઘણા સાધુ બાવાઓ છે જે પોતે રાખથી પોતાના ચહેરાને એ રીતે રંગી રહ્યા છે, રાખથી જ રંગી રહ્યા છે. કોઈ પાવડર નહીં, મેકઅપ નહીં, રાખથી રંગે છે કે અમને શરીરમાં ક્યાંય રસ જ નથી, ક્યાંય રસ નથી. પણ પોતાના ડબ્બામાં એક અરીસો રાખે છે અને અરીસામાં જોતા જોતા રાખને રંગે છે, લગાવે છે એવી રીતે ભભૂતિ કે બરાબર લાગી રહી છે ને, થોડી અંદર બહાર ન જવી જોઈએ, બરાબર લાગે છે. લગાવી છે રાખને પણ હજી તે બરાબર, હજી પણ રસ પડ્યો છે. પરમ કૃપાળુ દેવની એ દશા છે. શરીર જયારે મારું નથી તો હવે એમને છે શણગારવામાં પણ રસ નથી અને એને હવે મેલું એઠું ગંદુ એ કરવામાં પણ અમને રસ નથી પડ્યું છે. ખાલી તમને જે દેખાય છે અને તમે જેટલો પાડોશીને દેખી રહ્યા છો એટલો જ પાડોશીને અત્યંત દૂરથી હું દેખી રહ્યો છું. અભ્યાસ આવો વર્તે કરો, તમે કરી શકશો. મટી જાઓ જે જે નામથી તમને અહીંયા બોલાવવામાં આવ્યા છે. આજ સુધી હતો કોઈ પાડોશી, પાડોશી માટે જ કહેવાતું હતું. પાડોશીના ગુણગાન થાય અને પાડોશીની નિંદા થાય તમે ચૂપચાપ પોતાના ઘરમાં રહીને સાંભળે રાખો છો કે કોઈક પાડોશીના ઘરે જઈને પાડોશીની નિંદા અને પ્રશંસા કરી રહ્યું છે. પણ તમે ઘરની બહાર નીકળતા નથી કે પાડોશીની સાથે મારે શું લાગે, વળગે એની કોઈ પ્રશંસા નિંદા થતી હોય. જાગૃતિ એ વર્તે તમે આજે સુંદર દેખાઈ રહ્યા છો. હું મારા ઘરમાં શું કામ બહાર નીકળું ઘરમાંથી, એ પાડોશી માટે કઈ કહેવાઈ રહ્યું છે. તમે આજે કદરૂપા દેખાઈ રહ્યા છો એ પાડોશી માટે કહેવાઈ રહ્યું છે. એ બે માં હું ક્યાંય નથી. જાગૃતિ આ બની રહે, જાગૃતિ પ્રતિ સમય બની રહે. કારણ કે આત્મ જાગૃતિ એ ધર્મ છે. જે બાર માં જે દેખાઈ રહ્યું છે કે ભગવાન ભગવાન આ બધું છોડી દીધું, ભગવાન છોડતા નથી. કઈક એવું નજરમાં આવી ગયું કે બસ મુઠ્ઠીમાં કાચના ટુકડા હતા અને કાચના ટુકડાઓને જ્ઞાની ત્યાગતા નથી. પણ જ્યાં હીરાના દર્શન થયા અને હીરાને પકડવા ગયા કે મુઠ્ઠી ખોલી અને કાચના ટુકડા પડી ગયા. જ્ઞાનીઓએ મહેલને નથી છોડ્યો, ચૈતન્યના એવા દર્શન થયા કે ચૈતન્યની યાત્રા પ્રારંભ થઈ કે મહેલ છૂટી ગયો ખબર જ ન રહી. પરંપરા જાણી જોઈને છોડવામાં પડી છે કે એમને છોડ્યું તો હું છોડ્યું, એમને છોડ્યો જ નતું. કઈક એવા દર્શન થયા હતા અને જેના દર્શન થયા હતા એ બહુ અગત્યનું છે, એ અમૂલ્ય છે. અને એનો જ વિચાર કરવાનું અહીંયા કહ્યું છે કે ભગવાનને એવું શું દેખાઈ ગયું હતું કે યાત્રા થઈ ગઈ. કઈક એવું છે, બે વ્યા ફરક છે. એક છે તમે કોઈનાથી ભાગો છો અને એક છે કોઈના તરફ તમે ભાગો છો. ભાગવાનું બે માં થઈ રહ્યું છે. ભગવાનનું ભાગવાનું થયું હતું પણ ભાગવાનું કોઈનાથી નતું થયું, કોઈના તરફ. કોઈના તરફ એટલે એવા કઈ દર્શન થયા હતા કે યાત્રા પ્રારંભ થઈ ગઈ હતી. પાછળનું જે છૂટવા યોગ્ય હતું બધું છૂટતું ગયું, વ્યર્થનું બધું વિખરાતું ગયું. વ્યર્થનું અને ખરેખર તો એ ઘર ને છોડ્યું જ નતું, ખરેખર તો એવા વિરાટ ઘર માં જ પ્રવેશ કર્યો કે આ ચાર દિવાલ ના ઘર ને જે પકડી ને બેઠા હતા એમાંથી બહાર નીકળી ગયા. એવી દ્રષ્ટિ ના બળ પર તે સાધક ની સાધના આવી પ્રારંભ થાય. જેટલી જેટલી અનિત્યતા ની પરમા હું સુખ લેવા જાઉં છું પણ સુખ તો મળતું જ નથી, મને દુઃખ જ મળ્યું છે આજ સુધી, પણ તોય કે હું પાછો એમાં ને એમાં ઠોકર ખાવા માટે જઈ રહ્યો છું. આ મળ્યું, આ મળ્યું, આ મળ્યું, બધું જ મળ્યું. દિવસે ને દિવસે અમેરિકામાં આત્મહત્યા બહુ વધી રહી છે, એના કારણો છે અને હજુ વધશે એના કારણો છે. કારણ કે જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપથી દૂર રહેશે ત્યાં સુધી એના માટે બીજો કોઈ ઉપાય નથી. કારણ એનું એ છે કે ભૌતિક સંપત્તિ બહુ મળી, બહુ જ મળી ભૌતિક સંપત્તિ, પણ એને બધું જ કરી જોયું, બધું કરી જોયું. અને ખાસ કરીને નાની નાની ઉંમરમાં નાના નાના છોકરાઓ આત્મહત્યા કરી રહ્યા છે. 14 વર્ષના છોકરાઓ, 15 વર્ષના છોકરાઓ આત્મહત્યા કરી રહ્યા છે. કેમ? ખાવું તું, પીવું તું, હરવું તું, ફરવું તું, બધું જ કર્યું. એક વિકાર ઉભો થયો કે સ્ત્રીને ભોગવવી કેવી હશે, એ પણ ભોગવી લીધી, એ પણ જોયું, પણ શાંતિ ન મળી, સુખ ન મળ્યું કે હવે શું કરું. એક જ કામ બાકી રહ્યું જીવનમાં કે જેને મેં જોયું નથી, મરવાનું કેવું હશે, લાઈ મરીને જોઈશો. નાના નાના છોકરાઓ દિવસે દિવસે આત્મહત્યા કરી રહ્યા છે. એક એનું પણ કૌતુહળ, એની પણ જિજ્ઞાસા ઉઠવા લાગી છે. કારણ કે આ બધું તો મેં કરી જોયું, આનાથી મળશે, આનાથી મળશે, આનાથી મળશે, નહીં મળ્યું, લાભ મરી જાઓ, પણ નથી મળતું, નથી મળતું. આ પરમાત્માઓ અહીંયા પધાર્યા છે. હવે જો ખરેખર તમારે પ્રાપ્ત કરવું છે તો બસ તમારું સમર્પણ જોઈએ. તમે સમર્પિત થાવ, તમે સમર્પણ કરો. કોનું સમર્પણ તમે કરો? ધન સંપત્તિ નું નહીં. કાગળિયાના ટુકડાનું નહીં. કારણ કે તમારી પાસે નથી, કારણ કે તમારું નથી. જે તમારું નથી તમે એને કેવી રીતે આપશો? કોઈ પણ વસ્તુ આપી શકાય એવી જે તમારી પાસે પોતાની પાસે હોય, તમારી પાસે ધન સંપત્તિ નથી કારણ કે તમારી નથી, તમે કેવી રીતે આપશો? ખરેખર ચૈતન્ય ની અનુભૂતિ કરવી છે તો સમર્પિત કરો તમારા જીવનને, જીવન તમારું સમર્પિત કરો. પણ તમારી પાસે જીવન પણ નથી, તમે જીવન શું સમર્પિત કરવાના? કારણ કે જો તમારી પાસે જીવન હોત અને જીવનનો તમને અનુભવ હોત તો તમે મરવાથી આટલા ડરતા ન હોત. કારણ કે જેને જીવનનો અનુભવ થયો છે મૃત્યુના ભયથી મુક્ત થઈ ગયો છે. તમારી પાસે જીવન પણ નથી, તેથી હું તમારી પાસે જીવન પણ માંગતો નથી. કારણ કે જે તમારી પાસે જ નથી એ તમે શું આપવાના? મને એવું કંઈક આપો, હું તમને વચન આપું છું કે તમને આ પ્રાપ્તિ થશે. અને આજે અદભુત આનંદનો દિવસ છે અને બહુ મહત્વપૂર્ણ દિવસ છે આજનો દિવસ. મને આજે બપોરે એક ચર્ચામાં મેં આજે કોઈ સાથે વાત કરી, મારા એક દીપક સાથે હું ચર્ચા કરતો હતો અને મેં કહ્યું આજનો દિવસ બહુ આનંદનો દિવસ છે. પ્રારંભ થાય, તમે સમર્પણ કરો. જે તમારી પાસે હોય એ જ કરી શકશો. ધન સંપત્તિ તમારી પાસે નથી, તમે મને આપો નહીં. જીવન તમારી પાસે નથી, તમે મને આપો નહીં. તમારી પાસે છે એક વસ્તુ જે ભરપૂર તમારી પાસે છે, એ છે તમારું દુઃખ. તમારું દુઃખ આપી દો અને બેસો. તમે અહીંયા કેવી રીતે બેસશો? આજે હું એના ઊંડા રહસ્ય તમારી સામે ખોલી રહ્યો છું. એક જ વસ્તુ અત્યારે તમારી પાસે તમારી પોતાની છે, પણ એનાથી નિરાશ નહીં થતા. તમે બહુ ભરીને બેઠા છો દુઃખને, પણ થઈ શકે છે અંતરમાં એવું કંઈક પ્રગટ થઈ શકે છે. મને એક રાજાના જીવનની ઘટના સ્મરણમાં આવી રહી છે. રાજા ના ત્રણ પુત્ર હતા અને રાજાના ત્રણ પુત્રમાં રાજાએ ત્રણેય પુત્રને બોલાવીને કહ્યું કે હું તમને 100 રૂપિયા આપું છું ને 100 રૂપિયા જ આપીશ ને આ 100 રૂપિયા લઈને એવો પુત્ર કે જે આ મહેલ ને ભરી દે આખો. એને હું આ મારો વૈભવ આપીશ, એમ આ રાજગાદી પર બેસશે, પણ આખો મહેલ 100 રૂપિયામાં ભરી દેવાનો છે. પેલા પુત્રે તો 100 રૂપિયા લીધા અને વિચાર કર્યો કે 100 રૂપિયામાં કઈ ન ભરાય. એને તરત જ દારૂ ની દુકાન પર ગયો અને દારૂ પી લીધો, 100 રૂપિયા વાપરી નાખ્યા. બીજા પુત્ર ને વિચાર આવ્યો કે 100 રૂપિયામાં એક જ વસ્તુ ખરીદી શકાય કે જેનાથી આ મહેલ ને ભરી શકાય. એને મહેલ નો જેટલો કચરો હતો 100 રૂપિયામાં ખરીદી લીધો અને મહેલ ને કચરા થી ભરી દીધો. ને ત્રીજો પુત્ર હતો, એને 100 રૂપિયા લીધા. 100 રૂપિયા લઈને 0.5 રૂપિયાનું એ બજારમાં ગયો અને ફૂલ ખરીદ્યા અને 0.5 રૂપિયાથી એને દીપક ખરીદ્યા અને એ મહેલ ને સુગંધ થી ભરી દીધો અને પ્રકાશ થી ભરી દીધો. રાજા એ ત્રીજા પુત્ર ને રાજગાદી પર બેસાડ્યો. 100 રૂપિયામાં તે આખો મહેલ ભરવાનો ને ભર્યો. તમે એમને માનતા કે તમારી પાસે કઈ નથી, પણ જે પણ છે એમાં તમે તમારા અંદર એ ચૈતન્યના સંગીતને વગાડી શકો છો. તમને જીવન જીવતા નથી આવડ્યું, જીવન જીવવાની કળા નથી, બાકી તમે જીવી શકો છો. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. ઘરમાં સિતાર તો પડ્યું છે, પણ સિતાર વગાડતા કોઈને આવડતું નથી. મહેમાનો આવે છે ત્યારે છોકરાઓ સિતાર ને ચંછેડે છે, ઘરવાળા કંટાળી ગયા છે કે આ સિતાર ને હવે ઘરમાંથી ફેંકી દઈએ, કારણ કે બહુ હેરાન કરે છે, વાતો નથી કરવા દેતા, ડિસ્ટર્બન્સ બહુ થાય છે. આ રાત્રે 2 વાગે માંડ ઊંઘ આવી હોય ત્યાં ઉંદરડા નીકળે અને સિતાર નીચે પડે અને ઊંઘ બગાડે. નક્કી કર્યું કે આ સિતાર ને હવે ફેંકી દઈએ. સિતાર ને ઉકાળામાં જઈને ફેંકી દીધું અને એવો કોઈ સમજદાર સિતાર વાદક કે ત્યાં ઉકડામાં રહેલા સિતાર ને ઉપાડી લે છે અને સિતાર વગાડે છે. સિતાર વગાડતો વગાડતો આ ઘરની પાસેથી તે ત્યાં નીકળે છે. ત્યાં ઘરના લોકો એ મધુર સંગીત સાંભળીને બહાર આવે છે કે કોઈક આવ્યું છે બહાર સંગીતકાર, ચાલો જઈએ. ને જોવે છે તો ખબર પડે છે આ એ સિતાર છે જે પોતાના ઘરમાં કેટલા દિવસોથી હેરાન કરી રહ્યું હતું બધાને, વગાડતા નથી આવડતું. સિતાર મહત્વનું નથી અને વગાડતા આવડે છે કે નહીં અગત્યનું છે. આપણી પાસે જીવન છે પણ જીવતા નથી આવડ્યું. કૃપાળુ દેવ કહે છે, આમનામ વ્યર્થમાં તમે સમયને વેડફી રહ્યા છો, તમારી એક એક ક્ષણને આમનામ તમે વેડફી રહ્યા છો. તમે જાગો અને તમે ચેતો. આખા જગતમાં પ્રતિ સમય તમારી આ જાગૃતિ રહી. ભાવ કરીને ભાવ મરણ જે કરી રહ્યા છો, વ્યર્થમાં કઈ હાથમાં નથી આવતું, પણ તોય વ્યર્થમાં. હું જો આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ કરશે. જો અને તુમાં છે આખો દિવસ આપણો વીતી જતો હોય છે. જો આમ થશે તો હું આમ કરીશ, ને જો આમ થશે તો હું આમ કરીશ. એ જ વ્યર્થના વિકલ્પો છે અને થાય છે એ જ થવા યોગ્ય છે. એટલા માટે કે એ સાવચેત થતો જાય છે, જાગૃત થતો જાય છે. આખું જગત એવી રીતે એને લાગી ગયું અને એને દ્રષ્ટિમાં એવું આવી ગયું કે આ એક પ્રકારનું સપનું દેખાઈ રહ્યું છે. ચીર નિદ્રામાં હું એક આ અનિત્ય સપનાના દર્શન કરી રહ્યો છું. સપનામાં જાત જાતના અલગ અલગ પ્રકારના લોકોનું મને મળવાનું થઈ રહ્યું છે, પણ જેવો હું જાગીશ ત્યાં તે મને અનુભવ થશે કે જે સપનામાં મને મિત્રો ને સાથીઓ મળ્યા હતા એ કોઈ જાગ્યા પછી દેખાતા નથી ને તમને પણ નહીં દેખાય. કારણ કે તમે જ્યાં હતા ત્યાં એ કોઈ હતા જ નહીં. તમારી એક કલ્પનામાં હતા કે આ પુત્ર પત્ની સાથે છે. તમે જયારે જોયું ત્યારે તમને એક ડિસ્ટન્સ, એક અંતર તમને દેખાઈ ગયું. એક આખું જગત તમને એક નાટકના રૂપમાં દેખાઈ ગયું, એક અનિત્ય દેખાય. પણ નાટકમાં પણ આપણે વ્યર્થમાં આવા ભાવો કરીએ છીએ, વ્યર્થમાં આવા ભાવો કરીએ છીએ. મને ફ્રાન્સમાં એક ઉપન્યાસકાર થયા એના જીવનની ઘટના સ્મરણમાં આવી રહી છે. ઉપન્યાસકાર પાસે પત્રકારો આવે છે અને પત્રકારો એ ઉપન્યાસકારને પૂછે છે કે તમે જે હમણાં નવો નવો જે ઉપન્યાસ લખ્યો છે જેમાં ઘણા પાત્રો છે, રાજાનું પાત્ર છે, રાણીનું પાત્ર છે, રાજકુમારનું પાત્ર છે, તમારો ઉપન્યાસ બહુ લોકપ્રિય થયો છે, પોપ્યુલર થયો છે, એના વિશે કંઈક બતાવો. ઉપન્યાસકાર એ રાજાના વિશે કંઈ બતાવે. બતાવતા 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 એવું થયું કે ચર્ચા એવી નીકળી કે ફ્રાન્સના જે અસલી રાજા હતા, રિયલ રાજા હતા, ત્યાં વાત પહોંચી ગઈ અને એની ચર્ચામાં લાગી ગયા. થોડી વાર પછી ઉપન્યાસકારથી રેવાયું નહીં, એટલે ઉપન્યાસકારે જેટલા પણ જર્નાલિસ્ટ હતા બધાને કહ્યું કે બહુ થયું હવે, પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. ક્યાં પહોંચી ગયા ત્યાં? ઇનફેક્ટ જે રાજા હતા એ રિયલમાં હતા અને ઉપન્યાસના પાત્રો એ નકલી છે, ખોટા છે, પણ ઉપન્યાસ લખનાર કે છે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આપણા પણ આ જ હાલ છે. પ્રવચન સાંભળીએ છીએ ત્યારે સાંભળીએ છીએ કે હું ચૈતન્ય પરમાત્મા છું, ચૈતન્ય પરમાત્મા છું, પણ થોડી વાર પછી તમે જ કહો છો કે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. ત્યાં છોકરા મારા છે, છોકરી મારી છે, મા બાપ મારા છે, રિયલમાં એ કોઈ નથી મારા, એ બધા પાત્રો છે. પણ પાત્રોને જ રિયલ માનીને બેઠા છીએ કે રિયલની ચર્ચા ચાલે ત્યારે પણ એમ લાગે છે કે બસ હવે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આ સંસાર છે, આ જ ભ્રમ છે. લિયો ટોલ્સ્ટોયના જીવનની એક ઘટના મને સ્મરણમાં આવી રહી છે. ટોલ્સ્ટોય જયારે નાના હતા એની મમ્મી સાથે એક નાટક જોવા ગયા હતા. નાટકમાં જે સ્ત્રી, ત્યાં જે નાટક ચાલતું હતું, નાટકને દેખતા હતા, મમ્મીની આંખમાં એ દેખતા દેખતા જ આંસુ આવી ગયા. ટોલ્સ્ટોયે મમ્મીને જગાડતા કીધું કે મમ્મી તું રડી કેમ રહી છે, એ નાટક તો છે, શું કામ રડી રહી છે? મમ્મી એ તરત જ કીધું છો તને ન ખબર પડે. નકલી દ્રશ્યો દેખીએ છીએ, નકલી દ્રશ્યોમાં અસલી ભાવ કરીને ભાવ મરણ કરીએ છીએ. કઈ લાગતું ઓળખતું નથી, કોઈ કનેક્શન નથી. ટીવી પર ખાલી દ્રશ્ય દેખ્યું, તરત જ પાકિસ્તાનના બધા સૈનિકોને કારગિલની બોર્ડર ઉપર, કાશ્મીરની બોર્ડર ઉપર મારી નાખવા છે. શું મળ્યું? કેટલાને માર્યા? કઈ નહીં. આ વ્યર્થના ભાવો છે. જે ફિલ્મના પડદા ઉપર જે દેખી રહ્યા છીએ એ કઈ હકીકતમાં કઈ નથી, બધું જ નકલી છે, બધું જ નકલી છે. નાનપણમાં મને આવું બહુ થતું કે ગામમાં જયારે પણ રામલીલા એ ખેલાય ત્યારે મને ક્યારેય પણ એ સ્ટેજ ઉપર જે રામલીલાનો રોલ કરતા એમાં મજા નથી આવતી. હું હંમેશા પહેલા નાનપણથી જ તે પાછળ ઉભો રહેતો, બધા મારા મિત્રો આગળ રહેતા અને હું પાછળ રહેતો, જ્યાં એ લોકો તૈયાર થતા મને એ દેખવામાં વધારે મજા આવતી, રિયલમાં વધારે મજા આવતી બહારના નાટક કરતા. અને દેખતા દેખતા એવું આશ્ચર્ય થતું કે આ તૈયાર થઈને જે ત્યાં આવ્યા છે સ્ટેજ ઉપર, જે રામ એ તીર છોડી રહ્યા છે. હમણાં જ આ રાવણને સમાપ્ત કરી દઈએ, એ જ રામ રાવણ ને સીતા ને બધા સ્ટેજ ની પાછળ ભજીયા ખાય છે. એ દેખતા જ મને આશ્ચર્ય થતું કે આ શું થઈ રહ્યું છે. રિયલમાં પહેલેથી રસ હતો, બહારના નાટકમાં નહીં. નાટકનો અર્થ જ એ છે, નાટક શબ્દ જ આ રીતે બન્યો છે, ન પ્લસ અટક ઇઝ ઇક્વલ ટુ નાટક, કે જેમાં અટકવાનું નથી એનું નામ નાટક છે. નાટક દેખત હી યે ફાટક ખોલત હૈ, એ દેખતા દેખતા પોતાનું કામ થઈ ગયું. વ્યર્થ ના ભાવ મરણ શા માટે? મને ઘટના સ્મરણ માં આવી રહી છે. એક ગામ હતું ને, ગામ માં બધા જ જૂઠું બોલતા હતા. આમ તો દુનિયાના બધા જ ગામ માં જૂઠું બોલે છે, પણ એ ગામમાં કઈક વધારે જૂઠું બોલતા હતા. ગામના જે સરપંચ હતા, એ સરપંચને એમ થયું કે આ ગામમાં એક નાટક કરવામાં આવે. કોનું નાટક કરવું કે જેથી કરીને ગામના લોકો જૂઠું બોલવાનું બંધ કરે, બંધ કર્યા પેલા ઓછું કરે, કસાઈનો અભાવ થાય એના પેલા મોડો પડે, કે થોડું જૂઠું ઓછું કરે. તો કે એક રાજા થયા, એ રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર નું એક નાટક કરાવવામાં આવે. અહીંયા રાજા હરિશ્ચંદ્ર નાટક કરે ને પ્રજા એને જોવે, અને એને પ્રજાને ખબર પડે કે જો રાજા હરિશ્ચંદ્ર રાજામાંથી સત્યના માટે પોતાના પરિવારને અને પોતાને પણ વેચી દીધું, સત્ય માટે આવા રાજા આ ભૂમિ પર થયા છે, તમે પણ હવે આવા થાવ. પણ પ્રશ્ન એ થતો હતો કે રાજા હરિશ્ચંદ્ર નો રોલ કોણ કરે, કારણ કે એકાદું તો કોઈ સાચું બોલવા વાળું હોવું જોઈએ, બધા જ ખોટા હતા. પણ જેમાં સૌથી ઓછું જૂઠું બોલતો હતો એવા વ્યક્તિને કહ્યું કે ભાઈ હવે તું જ આને સંભાળ. પ્રેક્ટિસ કર, અભ્યાસ કર. અભ્યાસ કરતા શું ન થઈ શકે? અભ્યાસ કરતા સમ્યક દર્શન નું બીજ રોપાય તો આ તો રાજા હરિશ્ચંદ્ર નું નાટક કરવાનું છે. તું કર અભ્યાસ. અભ્યાસ કર્યો, નાટક ચાલુ થયું. રાજા હરિશ્ચંદ્ર રાજાના રૂપમાં છે, અને ધીરે ધીરે એવું થયું કે સત્યના માટે પોતાને વેચી દીધા, અને લોકોની ભીડ એ નાટકને દેખી રહી છે, અને બધા જ ની આંખમાં આંસુ આવી ગયા. એક બેન બેઠા છે, બેન ની આંખમાં આંસુ નથી. આ ડાબી બાજુ ને જમણી બાજુ બે બાજુ જે મહિલાઓ છે રડી રહી છે. જમણી બાજુની મહિલા રડે છે, ડાબી બાજુની રડે છે. તો ડાબી વાળી જમણી વાળી ને જમણી વાળી ડાબી વાળી સેન્ટરમાં જે છે એના તરફ જોવે છે, અને કહે છે કે તું રડતી કેમ નથી, આ રસ્તા ઉપર આવી ગયા. તો કે આ જેટલા લોકો રડી રહ્યા છે એ લોકો રડી રહ્યા છે, જયારે આ રાજા હતા ત્યારે આ બધા હસતા હતા. આ રાજા હતા ત્યારે હસતા હતા, ત્યારે જ તે રસ્તા ઉપર આવી ગયા એટલે રડવું પડે છે. અને હું એવી છું, જયારે રાજા હતા ત્યારે હસી નથી, એટલે જ રસ્તા ઉપર આવી ગયા તો પણ રડતી નથી. કારણ કે હું જાણું છું કે આ રાજા પણ નથી અને રંગ પણ નથી, આ મારા પતિ છે, થોડીક વારમાં મારી સાથે ઘરે આવવાના છે. હું આને નાટકના રૂપમાં દેખું છું, હું રિયાલિટીના રૂપમાં દેખતી જ નથી. આ શરીરના પરમાણુઓનું જે પરિણમન થઈ રહ્યું છે, આ શરીરના પરમાણુઓ જે ગોઠવાઈ ગયા છે, આડા અવળા ઉડતા પરમાણુઓ એક જગ્યાએ તૈયાર થઈને ગોઠવાઈને પડેલા છે, પણ એની ગોઠવણના કારણે મારી સત્તા ને મારું એક્ઝિસ્ટન્સ હું કેમ માનું? થોડાક પરમાણુ આ મૂળતા હતા, થોડા આ મૂળતા હતા, કેવી રીતે હું માનું? હું જે સાધકોના ઘરે મને બોલાવે કે પગલા કરવા અમારે ત્યાં પધારજો, પગલા કરવા પધારજો, અને હું જાઉં, હું જાઉં તો એ લોકોને ખાસ આ કહું, કારણ કે દરવાજા ઉપર એ સ્વાગત કરે. જયારે દરવાજા ઉપર સ્વાગત કરે ત્યારે એ કુમકુમ નો ચાંદલો કરે, એનો ભક્તિભાવ છે કે કુમકુમ નો ચાંદલો કરે ને ચાંદલાના ઉપર ચોખા ચોટાડે. પરંપરા છે કે સ્વાગતની, સન્માનની. ત્યારે મને સદાય યાદ આવે એ ચાર ચોખા જે મારા કપાળ ઉપર અહીંયા જરૂર નથી ચોટાડ્યા, આફ્રિકાના અંદર લોકો એક દાણા માટે ભૂખ્યા સુઈ રહ્યા છે, એ દાણાની ક્યાં જરૂર હતી? પણ એનો ભક્તિભાવ છે, એના ચોખાના દાણાને ચડાવી.
ચોખા અહીંયા લાગી ગયા હોય પછી હું એ લોકોને કહું છું
બેસે.
બધા ગોઠવાઈ ગયા ત્યારે કહું છું, આજ કપાળના પરમાણુઓ કે જેના ઉપર તમે ચોખા લગાડ્યા છે, આ સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે, અને હજી ચોખા ત્યાં તમારી થાળીમાં, ત્યાં વાસણમાં, ક્યાંક ને ક્યાંક ચોખા તમારા ઘરમાં હજી પડેલા છે. જે ચોખા તમે આ કપાળ ઉપર લગાડ્યા છે, આજ કપાળના પરમાણુઓ રાખ થઈ છે, અને રાખ થઈને જયારે ઉડતા હશે અને તમારા ચોખામાં આ રાખના પરમાણુ ન લાગી જાય, ચોખા ગંદા ન થઈ જાય, તમે ઘરના દરવાજા અને ઘરની બારીઓ બંધ કરી દેશો. આ ધૂળ ઉડતી ઉડતી આવે છે, ચોખા ગંદા થઈ જશે. તમને એની અનિત્યતા, તમને એનું સ્વરૂપ દેખાય કે આ એક ક્ષણમાં જે કપાળ ઉપર ચોખા રાખી લાગી રહ્યા છે, એ જ કપાળના પરમાણુ ને ચોખા ઉપર અડવા નહીં દે, ગંદા થઈ જશે. તો આ સન્માન કોનું છે? આ કોઈનું નહીં, આ ઉદયના પરિણામ છે. અને હે જીવતો, આમાંથી બહાર નીકળો. ક્ષણે ક્ષણની જાગૃતિ કે આખા જગતમાં જો તમે આ સાંભળો છો ને, એ સાંભળતા સાંભળતા તે અંતરમાં તમારા અંતર ચૈતન્યની જાગૃતિમાં બળ ઉપર છે. આ બધું જ તે પડદા ઉપર જે આવી રહ્યું છે, પડદા ઉપર કઈ નથી, ખાલી રંગો જ ઉડી રહ્યા છે, રંગ વિખરાઈ રહ્યા છે, રંગ સિવાય કઈ નથી. ન કોઈની હત્યા થઈ રહી છે, ન આત્મહત્યા થઈ રહી છે, કશું જ નથી, ખાલી રંગો વિખરાયેલા છે પડદા ઉપર. રંગો વિખરાયેલા છે અને અજ્ઞાની કે છે આવું થયું, આવું થયું, આવું થયું, ને વ્યર્થના પાપના પોટલા બાંધીને આવે છે. રંગો વિખરાયેલા છે, જ્ઞાની આ જગતને વિખરાયેલા રંગો સિવાય બીજું કઈ દેખતા નથી. આ રંગો વિખરાયેલા પડ્યા છે. બોધ પ્રારંભ થાય આ પડદા ઉપર, અને બેહોશીમાં ને બેહોશીમાં એવો સત્યનો બોધ નથી થતો. એવું મળદા જેવું ભયંકર ભયભીત થયેલું એવું આ જીવન છે, અને ભાવ મરણ કરીને મરી રહ્યો છે. એક વ્યક્તિના જીવનની ઘટના મને સ્મરણમાં આવે છે. એ વ્યક્તિ સાથે મારી મુલાકાત થઈ, એ વ્યક્તિ એ મને મળી ત્યારે કહ્યું, આઈ વેન્ટ ટુ આફ્રિકા એન્ડ લાયન કિલ્ડ મી ધેર. હું આફ્રિકા ગયો હતો અને ત્યાં મને સિંહે મારી નાખ્યો. તો મેં એને પૂછ્યું, ડુ યુ મીન લાયન કિલ્ડ યુ ધેર? યસ, બટ આઈ સેડ યુ આર અલાઈવ. નો, ડુ યુ કોલ ધીસ લાઈફ? એણે મને કહ્યું, તમે આને જિંદગી કહો છો? હું ગયો તો સેરેન્ગેટીના જંગલમાં અને સિંહે એવી ગર્જના કરી, અને એ ગર્જના સાંભળીને જ હું એવો મરી ગયો. હવે શ્વાસ લઈ રહ્યો છું, પગલા ને ડગલા ચાલી રહ્યા છે, પણ ત્યારે જ મરી ગયો હતો. ડુ યુ કોલ ધીસ લાઈફ? હવે તો ભયભીત થઈ ગયો છું. એ ભયભીત થઈને જીવી રહ્યા છે, એ ક્ષણે ક્ષણે ભાવ મરણ કરી રહ્યા છે. ડુ યુ કોલ ધીસ લાઈફ? એવી નિર્ભયતા પ્રગટ થાય. નિર્ભયતા ત્યારે જ પ્રગટ થશે. સ્વયં સુરક્ષિત ચૈતન્ય તત્વ છું, ભય ત્યારે ચડશે. સ્વયં સુરક્ષિત ચૈતન્ય તત્વ છે. બુલેટ પ્રૂફ ગાડીમાં યાત્રા કરતા હો અને કોઈ બંદૂકની ગોળી મારે, તમે નિશ્ચિંત છો, હું મરવાનો નથી. જ્ઞાનીને સદાય જાગૃતિ છે, સદાય જાગૃતિ છે. મોહમ્મદ સૈયદના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. શાહજહાના કાળમાં મોહમ્મદ સૈયદ નું નામ બહુ સારું હતું.
શાહજહાં એનાથી પ્રભાવિત હતા. પણ એની એક વાત બહુ ખતક થી, એ કે મોહમ્મદ સૈયદ કહેતા કે હું હિન્દુ પણ છું, હું મુસ્લિમ પણ છું ને હું બુદ્ધ પણ છું. અને જે કાબામાં મને દેખાય છે એ જ મને કાશીમાં દેખાય છે, જે કાશીમાં દેખાય છે કાબામાં દેખાય છે, જે રામમાં દેખાય છે મને રહીમમાં દેખાય છે, રહીમમાં દેખાય રામમાં દેખાય છે. પણ જેવું તે શાહજહાનું મરણ થયું અને ઔરંગઝેબનું શાસન આવ્યું, ઔરંગઝેબે તરત જ મોહમ્મદ સૈયદને પકડીને એને બંદી કરી એને સાંકળથી બાંધી દીધા, કારણ કે એને ગમતું નહીં આ. અને થોડા દિવસ પછી મોહમ્મદ સૈયદને સોળી ઉપર પણ ચડાવી દીધા. પણ મોહમ્મદ સૈયદ જયારે સોળી ઉપર ચડતા હતા ત્યારે એને એક ગીત ગાયું હતું. એ ગીતનો ભાવ આ પ્રમાણે હતો. સોળી તૈયાર છે, મોહમ્મદ સૈયદ ડગલા માંડી રહ્યા હતા સોળી તરફ જવા. મોહમ્મદ સૈયદે કહ્યું કે હે પરમાત્મા, તું ગમે એટલો છુપાવવાની કોશિશ કર, સંતાવવાની કોશિશ કર, પણ તું મારાથી બચી નહીં શકે. તું ગમે એટલો સંતાવવાની કોશિશ કર, મારાથી બચી નહીં શકે. હું તને આ સોળીની પાછળ સંતાયેલો દેખાય, દેખી જ લઉં છું. હું તને જોઈ રહ્યો છું, તું પાછળ સંતાવવાની કોશિશ કર, હું તને દેખી રહ્યો છું, તું મને દેખાઈ રહ્યો છે. અને આ જે શરીર, જે તારા અને મારા વચ્ચે એક પડદો બન્યો છે, થોડીક વારમાં પડદો હટી જશે અને મારી તારી સાથે મુલાકાત થઈ જશે. ખરેખર જોઈએ તો આ દેહ અનંત સિદ્ધો સાથે મિલન થાય એના માટેનો અંતિમ પડદો છે. આ દેહ અનંત સિદ્ધો સાથેના મિલન માટે અંતિમ પડદો છે અને દેહ દ્રષ્ટિ એ પ્રથમ પડદો છે. પ્રથમ પડદો હટતા અંતિમ પડદાને હટતા વાર નથી લાગતી. અહીંયા એ જ કહે છે કે હું પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, આ જ પહેલો પડદો છે, આનું નામ મિથ્યાત્વ છે. દેહ છૂટતા વાર નથી લાગતી, એટલો અહીંયાથી આ ખીચાકી છે. હવે બસ પોતાના ઘરથી જ હું શરૂઆત કરું. ચેરિટી પોતાના ઘરથી શરૂ થાય. લોકમાં આપણે કહીએ છીએ કે દાન પોતાના ત્યાંથી આપવાનું ચાલુ થાય. બસ તમે કહો છો કે હું આને દુઃખ નહીં પહોંચાડું, હું આને દુઃખ નહીં પહોંચાડું, હું આને દુઃખ નહીં પહોંચાડું. તમે કહો છો કે હું કીડી મકોડાને દુઃખ નહીં પહોંચાડું. આ તો પારકા છે, ઘરથી શરૂઆત કરો. તમે કહો છો કે હું ગાયની હિંસા ને હત્યા નહીં કરું. નહીં, આ પારકા છે, ઘરથી શરૂ કરો. ઘરના પ્રત્યે હવે દયા ને કરુણા, ચેરિટી ઘરથી શરૂ કરો. ખાલી એક જ કે હું બીજા બધાને પીડા પહોંચાડું, એના પહેલા તે હવે આજથી હું પ્રતિજ્ઞા લઉં કે હવે હું સૌથી નજીકનું છે એને જ પીડા નહીં પહોંચાડું. હવે હું મારી માને પીડા નહીં પહોંચાડું. હવે કોઈ માને પીડા નહીં પહોંચાડું. અને પીડા માને ક્યારે પહોંચતી બંધ થશે? જયારે પ્રસૂતિ થાય, ડિલિવરી થાય, ત્યારે માને બહુ પીડા પહોંચે છે. સૌથી નજીકનું છે એને જ પીડા પહોંચાડીએ છીએ. હવે હું એને પીડા નહીં પહોંચાડું. એટલે કે હવે હું જન્મ નહીં લઉં, કારણ કે સૌથી નજીકનાને પીડા પહોંચાડવાનું બંધ પહેલા થાય. માં સૌથી નજીકની છે. ચેરિટી પોતાના ઘરથી શરૂ થાય. હવે હું માને પીડા નહીં પહોંચાડું. હવે હું નવા જન્મ નહીં લઉં. ક્યાં તમે અનંત 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 માને પીડા પહોંચાડવાનું બંધ કરી દીધું, ત્યારે તમે એવી દશાને પહોંચી ગયા કે એક એવા સ્વરૂપને તમે પામી ગયા. મારા ચૈતન્ય 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 પરમાત્માઓ, આનો વિચાર તમે કરો. સગી માને કોણ પીડા પહોંચાડે, કોણ કષ્ટ પહોંચાડે, કોણ દુઃખી કરે? અને ઓસ્ટ્રેલિયામાં જ હમણાં પ્રયોગ થયો છે કે માને પ્રસૂતિના કાળે જેટલી વેદના ને પીડા થાય છે એનાથી હજારો ગણી વધારે વેદના એ જન્મ લેનારાને થાય છે. પણ દેહની આસક્તિ અને ભોગોની આસક્તિ એ ભૂલાડી દે છે પીડાને પણ. પાસે આવી પીડા ભોગવીને હું આવ્યો છું. સત્યના દર્શન નથી થવા દેતી આ જ વાસના, કારણ કે વાસના આંધળી બનાવી દે છે આપણને. સ્ત્રીનું શરીર તમારા મોઢા ઉપર છે, તમારી જીભ સ્ત્રીના શરીર ઉપર છે. તમને ક્યારેય વિચાર નથી આવ્યો આજ સુધી કે હું બટાકાને જીભ ન લગાડવા વાળો આ માંસને જીભ લગાડી રહ્યો છું? કારણ કે વાસના જે છે એ સત્યને દેખે તો પણ આંધળું બનાવી દે છે કે આ માંસ છે હું યાદ જ નથી કરું. એમ નથી કહેતું કે માંસ ભક્ષણ કરી નાખ્યું, પણ સત્ય જે છે સત્યનો વિચારે નથી થવા દેતું વાસનાથી અંતરેલો. એટલા માટે આ બોધ પ્રારંભ થાય, હવે હું કોઈને પીડા નહીં પહોંચાડું. અને એના માટેનો એક જ ઉપાય છે, વ્રત કરીને કોઈને પીડા પહોંચાડવાનું બંધ નહીં થાય. સૌથી નજીકનું માને પીડા પહોંચાડવાનું બંધ થશે જયારે હું આત્માના દર્શન કરું, આત્માને પીડા પહોંચાડવાનું બંધ કરું. અને ખરેખર તો એવું જ છે કે જેણે પોતાને પીડા પહોંચાડવાનું બંધ કરી દીધું છે એ હવે બીજાને પીડા કેવી રીતે પહોંચાડી શકે? એટલે ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન થાય ત્યારે અનાદિથી જે દુઃખ ભોગવતો હતો એ દુઃખથી છૂટ્યો, અનંત દુઃખથી છૂટ્યો. કૃપાળુ દેવ કે છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. એનો અર્થ છે કે જે સ્વરૂપ સમજીને મુક્ત થયો અનંત દુઃખથી, અનંત દુઃખ છૂટી ગયું. પોતાના આત્માને જે દુઃખી કરતો હતો એ બંધ થયું, હવે બીજાને દુઃખી નહીં કરી શકે. એટલે પાંચમા ગુણસ્થાનમાં અણુવ્રતાળા, છઠ્ઠામાં મહાવ્રતાળા. એ બીજાને પણ દુઃખ નહીં પહોંચાડે પાંચમા માં ને છઠ્ઠામાં, પણ શરૂઆત થઈ એનાથી કે પોતાને દુઃખ પહોંચાડવાનું બંધ કરી દીધું. શરૂઆત ક્યાંથી થાય છે? ને પોતાને જ પીડા પહોંચાડવાનું બંધ કરી દીધું છે, તેથી કરીને હું બીજાને કેવી રીતે પીડા પહોંચાડી શકું? હવે મારી અંદર જ ન રહ્યું દુઃખ પહોંચાડવા વાળું, હવે હું જ દુઃખી ન રહ્યો. હું દુઃખી ન રહ્યો તો બીજાને દુઃખ કેવી રીતે આપી શકું? કારણ કે આપણે બીજાને એ જ આપીએ છીએ જે પોતાની પાસે ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ બીજાને એ જ આપી શકે જે એની પાસે હોય. આપણી પાસે દુઃખ સિવાય બીજું કઈ નથી, તો બીજાને દુઃખ સિવાય કઈ આપતા નથી. જ્ઞાનીઓ જે આનંદથી ભરપૂર છે, આનંદથી ભરપૂર છે, એ આનંદ સિવાય બીજું કઈ વહેંચી શકતા નથી. એ આનંદનો સ્ત્રોત વહી રહ્યો છે. ડૂબકી લગાવો તમે, એ આનંદના પ્રવાહમાં તમે પોતે ડૂબકી લગાવો. છે આ પરમાણુઓ છે કે નહીં, તમે એવા અંતરમાં જતા રહો કે પછી ઉપર તરંગો ઉછળી રહ્યા છે કે નહીં મને નથી ખબર, અને એ તરંગો ઉપર જહાજ છે કે નહીં એ તો મને કઈ ખબર નથી. હું તો એટલો અંતરમાં ગયો. તમે એટલા સ્વરૂપના અંદર 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 સ્વરૂપ ચૈતન્ય 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 ડૂબકી લગાવો તમે સ્વરૂપમાં, કે તમને ઉપર રાગાદી તરંગો ઉછળી રહ્યા છે કે એના ઉપર પછી શરીરના જહાજો પડ્યા છે તમને એની ખબર જ નથી. તમે એટલા અંદર જતા રહ્યા છો. આ સ્વરૂપ ની અંતરમાં ડૂબકી લગાવો. અત્યંત નારું સ્વરૂપ છે હે ચૈતન્ય પરમાત્મા. કૃપાળુ દેવ આ ભાવ મરણની જે વાત કરે છે, ભાવ મરણ કરીને, ભાવ મરણ થઈ રહ્યું છે. ભાવ મરણ ની અંદર કા અહો રાચી રહો, અનંત દુઃખ ભોગવાઈ રહ્યું છે, પણ અનંત દુઃખને ભોગવીને પણ એ દુઃખ અનંત ભોગવું છું એટલો પણ એને બોધ નથી થતો. લાગતું જ નથી કે આનંદ દુઃખ છે. જેવી રીતે કોઈ વ્યક્તિને ઓપરેશન કરવાનું છે, બેહોશ થઈ, એ બેહોશ થઈ ગયેલી વ્યક્તિ એને તમે એને ક્લોરોફોર્મ સુંઘાડી દીધું છે. હવે એના શરીરને તમે કાપો, બધું થઈ રહ્યું છે, કાપા કાપી થઈ રહી છે, પણ એને એ ખબર નથી કે આ કાપા કાપી થઈ રહી છે. આ ગાઢ મિથ્યાત્વનું ક્લોરોફોર્મ એવું સમજી લીધું છે કે આનંદ દુઃખ ભોગવી રહ્યો છે, પણ તોય ખબર નથી પડતી કે આનંદ દુઃખ ભોગવી રહ્યો છે. એહસાસ નથી થતો કે આનંદ દુઃખ ભોગવી રહ્યો છું. કા અહો રાચી રહો, શંકા પ્રશ્ન છે. આ સ્ટેટમેન્ટ નથી, કારણ કે સ્ટેટમેન્ટ થી તમે સમજો એમ નથી. આ જ્ઞાની ની અત્યંત કરુણા બતાવે છે. તું આમ કર, તું આમ કર. જયારે છોકરાને કીધું, પિતા છોકરાને એમ કે બેટા પાણી નો ગ્લાસ આપ. પછી બીજી વાર કહ્યું કે બેટા પાણી નો ગ્લાસ આપ. ત્રીજી વાર કહ્યું કે બેટા પાણી નો ગ્લાસ આપ. ત્રણ વાર સારી ભાષામાં એને કહ્યું. ક્વેશ્ચન તો પછી થાય કે સારી ભાષામાં વાત કરીને ન સમજ્યો હોય ત્યારે પછી પૂછશે કે તું પાણી નો ગ્લાસ કેમ નથી આપતો. પેલા તો એમ જ કે છે પાણી નો ગ્લાસ આપ, પાણી નો ગ્લાસ આપ, પાણી નો ગ્લાસ આપ, પાણી નો ગ્લાસ કેમ નથી આપતો. સદગુરુ સમજાવે છે કે ન રચો પચો, ન રચો પચો, ન રચો પચો, પણ તોય સાંભળતા નથી. ત્યારે કહે છે કેમ રાચી રહ્યા છો. અંદર થી ભરાઈ ગયા છે. હવે કેમ રાચી રહ્યા છો હે ભગવાન. તમે સદગુરુ નો યોગ મળ્યો છે પણ એ યોગ નો ઉપયોગ નથી થયો. યોગ નો ઉપયોગ થાય તમે ત્યાં પણ, ત્યાં પણ ગુરુની આજ્ઞા એ નથી વર્ત્યા છે તમને સેવા. ત્યાં પણ તમે કઈક બનીને બેઠા, ખાલી થઈ નતા બેઠા, બિલકુલ ખાલી થઈ જા. આ રહ્યો હવે હું. ત્યાં પણ તર્ક અને યુક્તિ વાપરી હતી ગુરુની પાસે પણ. ગુરુ ની એક ઘટના મને સ્મરણ માં આવે છે કે ગુરુ એ શિષ્ય ને કહ્યું કે તને ત્રણ કામ સોંપું છું, તું કામ કર. તું મારો આજ્ઞાકારી શિષ્ય છો ને. ઘણા મને કાગળ લખતા હોય ત્યારે આવું લખે એવી રીતે, તમારો આજ્ઞાકારી. આજ્ઞા જિંદગીમાં એક વાર એ પાળી ન હોય. તમારો આજ્ઞાકારી ગુરુએ શિષ્યને આજ્ઞા આપી કે એક કામ કર, જો તો બાર વરસાદ આવે છે કે નહીં, ઘરનો દરવાજો ખુલ્લો હતો, ખાલી એટલું જ કીધું કે જ્યાં વરસાદ આવે છે કે નહીં જોઈ લે. ત્યાં તે બિલાડી ઘરમાં આવી. શિષ્યએ ગુરુને કહી દીધું કે બિલાડી ઉપર હાથ ફેરવી જો, જો વરસાદ આવતો હશે તો બિલાડી થોડી પલળેલી હશે. કામ થઈ ગયું, બાર જવું ન પડ્યું. ગુરુએ બીજી આજ્ઞા આપી કે એક કામ કર, હવે તું એટલું કામ કર, ખાલી આ દીવો જે છે એ દીવાને તું ઓલવી દે. કે ગુરુજી આંખ બંધ કરી દો, દીવો ઓલવાઈ ગયો. શિષ્ય છે ને ગુરુજીએ બે બે કામ સોંપ્યા. પછી ગુરુજીએ કીધું કે હવે એક કામ કર, ચાલ હવે આ દરવાજો બંધ કરી દે. કે ગુરુજી તમે બે કામ સોંપ્યા, બે તો મેં કર્યા, હવે એકાદું તમે નહીં કરો. એકાદું તમે કરી. ભગવાનને બદનામ કરનારા અને ગુરુને બદનામ કરનારા બીજા કોઈ નથી હોતા, એના શિષ્યો જ હોય છે. એવા તથાકથિત શિષ્યો. ભગવાન જે છે એ ભગવાન આવા હોય છે, ભગવાન આવા હોય છે. કૃપાળુ દેવ વાળા જે લોકો છે ને એ ભક્તિમાન ભક્તિમાં પડ્યા છે. કૃપાળુ દેવ વાળા લોકો ભક્તિમાન ભક્તિમાં પડ્યા છે. કૃપાળુ દેવે જિંદગીમાં ક્યારે એવું નતું કહ્યું કે ભક્તિમાન ભક્તિમાં પડ્યા રહેજો. અને જે ભક્તિમાન ભક્તિમાં પડ્યો રહ્યો એનું તો નામ જ ન આવ્યું. નામ એનું આવ્યું જે ક્યારે નતા પડ્યા ભક્તિમાં, ભક્તિમાં જ નતા પડ્યા, એનું નામ આવ્યું. શિષ્યો એ ગુરુની સાથે પોતાનું નામ જોડીને, પોતે તો હજી પાક્યા નથી, પરિપક્વ થયા નથી, પણ કોના શિષ્ય, આના શિષ્ય. ગુરુ એવું કર્યું જ ન હોય. એ જ વ્યક્તિ જ્ઞાની થઈ. કોઈની ઈર્ષા થઈ કે આ જ્ઞાની થઈ ગઈ, એટલે શેતાન ની પાસે જઈને કહ્યું ને શેતાન ને કહ્યું કે આ વ્યક્તિ જ્ઞાની છે, તમે આવો, તમારી જરૂર છે, એને પાડો નીચો. શેતાને કહ્યું કે મારે આવવાની જરૂર નથી, એના થોડા શિષ્યો બનાવી દે, મારું કામ એક જ નાખશે. આપણા આચરણ જૈન ધર્મ ને પાળતા હોય ને જૈનો પણ છે ને જૈનો પણ આજકાલ માંસ ખાવા લાગ્યા. જૈનો, જૈન તો એને કહેવાય નહીં કે જે માંસ ખાય, પણ આ ધર્મ સાથે પણ પોતાનું નામ જોડીને પાપના પોટલા ચાલુ રાખ્યા ને નામ ધર્મ નું જ રાખ્યું, પોતાની સાથે જોડીને બદનામ ધર્મ ને કર્યો. એટલા માટે જ્યાં સુધી તમે પરિપક્વ પાકા ના થાવ, કારણ કે એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું, પપ્પા મેં એવું સાંભળ્યું છે કે અ મેન ઇઝ નોન બાય હિઝ કંપની, ઇઝ ઇટ ટ્રુ? તો કે હા, દરેક વ્યક્તિ એની સંગતિથી ઓળખાય છે. હવે આપણે કૃપાળુ દેવની સંગતિ કરી કે કોઈ જ્ઞાની સંતની સંગતિ કરી, અને અ મેન ઇઝ નોન બાય હિઝ કંપની, તો કૃપાળુ દેવ કોનાથી ઓળખાશે? આપણાથી ઓળખાશે કે આપણે કેવા છીએ. એટલા માટે જ્ઞાની નો યોગ થયો છે, સત્સંગ નો યોગ થયો છે, હવે ડૂબકી લગાવો. એટલા માટે હું સદાય સાધકોને કહું છું, મારી પાસે કોઈ પ્રવચન નથી, જો પ્રવચન સાંભળવા બેસતા હો તો અહીંયા બેસતા જ નહીં. અહીંયા તો એના માટે આવજો કે આવ્યા પછી કોઈ પાડોશીને સાથે લઈને જવું હોય તો. શરીર તમને એક વિચાર તો એવો આવે કે ઉભું થયું ડગલા માંડે મેં નહીં આવશે, એક ક્ષણ માટે એક બીજ વાવો. વિચારની શરૂઆત અહીંથી થાય, કા અહો રાજી રહો, જેવો બોધ થશે, અનુભવ થશે, સહજતા થશે. કોઈ ઉછાળા નહીં, કોઈ ક્રિયાકાંડ નહીં, ક્યાંય એ ફસાતો નથી, એ સહજ જીવી છે. એક ફકીર ના જીવનની ઘટના મને સ્મરણમાં આવી રહી છે. એ ફકીર ના આશ્રમમાં ઘણા બધા બીજા ફકીરો પણ હતા, અને એ જ આશ્રમમાં કોઈ નવો ફકીર આજે આવ્યો હતો. નવો ફકીર આવ્યો અને રાતના 3 વાગે જોર જોર થી નમાઝ પડવા લાગ્યો. તમે પણ સાંભળ્યું હશે, નવો મુલ્લા જોર થી બાંગ પોકારે. આ નવો આવ્યો હતો ને જોર થી, અને ત્યાં કોઈ નાનો છોકરો પણ કામ કરવા રાખેલો હતો એ જ આશ્રમમાં. એ છોકરાએ એ ફકીર જે ગુરુ હતા એને કીધું કે નવા કોઈ બીજા ફકીર આપણા આશ્રમમાં આવ્યા છે, રાત્રે 3 વાગે જોઈને કેવી જોરથી કેવી પ્રાર્થના કરી રહ્યા છે. ગુરુએ કહ્યું કે ના, એ નથી પામ્યો. એક જ વાક્યમાં કહ્યું કે હાથ એ તડફડાવે છે જેને તરતા નથી આવડતું. તરતા આવડે તો સીધા જ આમ નામ રહી ગયા ને, સહજ હવે પાણી લઈ જશે. હાથ એ તડફડાવે છે, આ ક્રિયાકાંડ ના હાથ એ તડફડાવે છે કે જેને જીવન જીવતા જ નથી આવડ્યું. જીવતા આવડ્યું એ સહજ પ્રવાહમાં આવી જાય છે, જ્ઞાનની ધારામાં આવી જાય છે. એ જ્ઞાન ધારામાં જ બહે છે, સહજ એ જ્ઞાની નું જીવન છે. આ પરમાત્માઓ માટે આજે જે મેં ચર્ચા કરી, ઘણા શબ્દ એવા હશે જે નવા પણ હશે, પણ એના માટે એક જ દિવસમાં આ અમુક જ કલાકોમાં આ બધા શબ્દોના અર્થને સ્પષ્ટ કરવા અત્યંત દુર્લભ અને મુશ્કેલ છે. એટલું તમે કરી શકો કે જે આપણી વેબસાઇટ છે www.fulchandshastri.com, એ વેબસાઇટ ઉપર તમે આધ્યાત્મિક સાધના પ્રશ્નોત્તર માળા કરીને એક સેક્શન છે ઓડિયોમાં, ઓડિયો લેક્ચર્સમાં, તો એમાં તમે ડાઉનલોડ કરીને સાંભળી શકો છો. લગભગ એમાં 1500 કલાકના પ્રવચનો છે, અને કુલ મળીને ત્યાં તમને 9000 અવર્સના ઓડિયો વિડીયો વર્લ્ડની બધી અલગ અલગ ભાષાઓમાં મળશે. પણ એ તમે સાંભળો, સમય બહુ ઓછો છે, આ કલાકથી કઈ વળવાનું નથી. હું આ તો તમને એટલે બતાવું છું કારણ કે તમે હવે એક તમારા જીવનને એવી રીતે રૂપાંતરણ કરીને આધ્યાત્મિક જીવન શૈલી તમારી પ્રારંભ થાય, એવી રીતે તમારી દિનચર્યા થઈ. ટેકનોલોજી છે, તમે રસોઈ બનાવતા હો, મોબાઈલમાં તમે પ્રવચન સ્ટોર કરી દો સાંભળતા રહો, ગાડીમાં છો તમે પ્રવચન સાંભળતા રહો. હમણાં જ કોઈ સાધકો થોડા મોડા આવ્યા તો ગાડીમાં એ યુસ્ટ્રીમ પર સાંભળતા સાંભળતા, વેબસાઇટ ઉપર સાંભળતા, લાઈવ વેબકાસ્ટ સાંભળતા આવ્યા. સદુપયોગ કરો, જે કઈ પણ પ્રાપ્ત થયું છે એનો સદુપયોગ કરો. એ સદુપયોગ એ સાધકની સાધનામાં એને અનંતની યાત્રા માટે અત્યંત ઉપયોગી બનશે. આ સમસ્ત પરમાત્માઓ અત્યંત વિનયવાન થઈ અહીંયા બેઠા, એકાગ્રતાપૂર્વક સાંભળ્યું અને આ પરમાત્માઓએ મને સત્સંગ કરવાનો અહીંયા અવસર આપ્યો અને મારો આટલો સમય વ્યર્થમાં ન વીત્યો અને સત્સંગમાં જ રહ્યો, એ બદલ હું આ પરમાત્માઓનો કૃતજ્ઞ છું. સમસ્ત પરમાત્માઓને મારા પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરો. અંદરથી જ એ જિજ્ઞાસા ઉઠે પહેલા ત્યાંથી કે હું કોણ છું, હું કોણ છું, Who am I? જયારે હું માયામી સૌથી પહેલી વાર ઉતર્યો ત્યારે પણ મેં માયામીમાં આ જ વાંચ્યું હતું એમ આઈ, અને પાછું પણ એમાં આગળ લખ્યું છે એમ આઈ, હું કોણ. તમને થઈ શકે છે આ માયામીમાં, તો શહેર પણ તમને સાથ આપવા તૈયાર છે. હું કોણ છું. જાગૃતિ ફરતી હમણાં જ મેં થોડા વખત પહેલા જ કોઈને કહ્યું કે તરવું હોય તો સીધું દરિયામાં ન પડવું, તરવાનું શીખવા માટે છીછરા પાણીમાં ઓછા પાણીથી શરૂઆત કરવી. મને એક ફકીરના જીવનની ઘટના સ્મરણમાં આવે છે. ઉસ્તાદ હતા, કરવામાં એમની બહુ માસ્ટરી હતી અને પોતે શીખેલા તો હતા પણ બીજાને શીખવાડતા પણ હતા. એક વ્યક્તિને એવું થયું કે લાવ હું આ ઉસ્તાદ પાસે જાઉં જે બહુ જ્ઞાની છે અને તરવાનું શીખું. નદીના કિનારે ગયા અને કહ્યું કે તરવાનું શીખવાડશો કે આ શીખવાડીશ. હજી એ ક્યાંક તે એમનો પગ લેવો લપસ્યો કે નદીમાં પડતા પડતા તે મરતા મરતા બચી ગયા. એક ઝાડનું થડ હતું એમણે પકડી લીધું જે શીખવા ગયા હતા. એને મરતા મરતા બચ્યો અને ઉપર આવ્યા અને તરત ઉસ્તાદને કીધું આજ તો માંડ માંડ બચ્યો. હવે તો પાણીમાં ત્યાં સુધી પગ નહીં મૂકું જ્યાં સુધી તરવાનું ન શીખી લો. ક્યાં શીખશે તરવાનું, જમીન ઉપર કે આકાશમાં? પાણીમાં જ શીખવું પડશે. ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. તમારો પ્રશ્ન અમૂલ્ય છે. પેલા લાખ રૂપિયાનો બોલવાનો હતો પણ એનું મૂલ્ય થઈ જાય. અમૂલ્ય છે. શરૂઆત આવી રીતે થાય. કઈ ક્રિયા તમે કરો છો એ ક્રિયામાં તત્વજ્ઞાનને ઘટિત કરો. અને ક્યારે થઈ શકે કે જ્યારે તમે ક્યાંક એન્ગેજ થયેલા હો તો આ કામ તમે નહીં કરી શકો. દાખલા તરીકે તમે જમી રહ્યા છો, જમતી વખતે તમે ટીવી પણ દેખી રહ્યા છો અને જમી રહ્યા છો તો તમારું ત્યાં ટીવીમાં પણ ધ્યાન રહ્યું છે અહીંયા પણ. તો આ જે તમારી જાગૃતિ કે હું આમાં જ્ઞાતા છું, દ્રષ્ટા છું, જાણનાર છું, જાણનાર છું, એ જાગૃતિ રેવાય નથી. એટલા માટે જમતી વખતે મૌન રાખો જેથી કરીને તમારું કોન્સન્ટ્રેશન એના અંદર રહી શકે. કોઈ પણ ક્રિયાને છોડતા નહીં, ક્રિયા એ જ રાખો. પણ એના કાળે તે આમાં મારો રોલ શું છે, હું શું છું, અને પોતાની સાથે જ એવી રીતે અંદરમાં માપતા રહો કે આ કસાય ભાવનો કચરો એ કેટલો ઘટતો ગયો છે. મેં એક પુસ્તકમાં લખ્યું છે અનંત સિદ્ધોની સાથે સિદ્ધશિલા ઉપર બેસવાની ભાવના ભાવવા વાળાઓ. તમે ભાવના ભાવો છો અનંત સિદ્ધોની સાથે બેસવું છે. અનંત સિદ્ધોની સાથે સિદ્ધશિલા પર બેસવાની ભાવના ભાવના વાળાઓ, ભાવના ભાવવા વાળાઓ, એક વાર પોતાના નોકરની સાથે એક સોફા ઉપર બેસીને જો. અનંત સિદ્ધો સાથે બેસવાની ભાવના ભાવવા વાળાઓ પોતાના નોકર સાથે બેસીને જો, ખબર પડે. એક બેન ને જવા મારી વાત ચાલતી એટલે બેને તરત જ એના હસબન્ડ ને બોલાવ્યો, એક અહીંયા આવી બેસ બાજુમાં. મેં કેમ તો કે અમેરિકામાં નોકર તો ન હોય, આજ અમારું બધું કરે છે. પણ શરૂઆત ક્યાંથી થાય, તમે જ્યાં હો ત્યાંથી, યાત્રા ક્યાંથી ચાલુ કરો. એક જ વસ્તુ છે ભગવાન, સત્સંગ પારસમણી છે. સત્સંગ વગર ન કામું છે, ક્યાંય ગોથા થઈ જશે. જિંદગીના દરેક પડાવ ઉપર એક વ્યક્તિની જરૂર છે જે કે અહીંયા અટકીશ નહીં, આ સ્ટેશન છે, ડેસ્ટિનેશન નહીં, આગળ જા. અને એનું નામ સદગુરુ છે. જાગૃતિ નો અભ્યાસ આવા પ્રકારથી કરવો. હે હા પ્લીઝ
ને સમજી લેજે. ખુબ ખુબ આભાર અમારા જેન્ટ સેન્ટર તમારી મૂલ્ય માળીનો એક ત્રણ દિવસથી અવસર મળે છે, લાભ મળે છે. આ જીવન મુક્તિ નાટકના કેરેક્ટર કેવી રીતે ભજવવું, તે આ ચેતન્ય આત્માને કેવી રીતે બતાવવું, તમારા અનુભવોને તમારા જાણનો અવસર મળે છે એ બદલ સેન્ટરથી ખૂબ 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 આભાર માનું છું. Once again, thank you very much all community members for coming up in all weekdays and making it even more successful. Friday and Saturday program for the Bani Pranamya Chin, and I'm pretty sure that I'm going for Malaysia. Pranamya on Sunday, Jen's Center Volunteer is sponsoring the lunch. If you haven't had an opportunity for the lunch, please bring a Digambar group as well as IMA group which runs on the WhatsApp. If you are not a member, please ask me to do it. I will edit your name so you will get most of the most important information at the last minute if you are not using email. So let's all come over here every day and make it more successful and become more taken in for you. Sashkar and Sina, thank you very much again. Thank you.